ஓம்காரமிந்தும் ஜயந்தி யோகின கமலமோஷனும் ஸ்ரீமுக்காராய நமோ நம மங்களம் மகவானோ மகளி மங்களம் குறிக்கொண்டாரி ஜெயந்திரமோ சுமங்க நமசுமரி சாராய் சுவாமி பூத்தியாசாஸ்தி சுவாய் பகவாய சர்வாத.
भगवान कुनकुंदाचार्य रचित समय सार अने एमा अमृत चंद्राचार्य भगवान नी टीका अने एमा एमना कलश एनो स्वाध्याय आपणे करी रह्या छीए। अमृत चंद्राचार्य भगवान ना त्रण कलश कर्या पछी थी कुनकुंदाचार्य भगवान नी पहली गाथा एनो स्वाध्याय आपणे शुरू कर्यो छे। पहली गाथा ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूं श्रुत केवली कथित आ समय प्राभृत अहू एनो गाथार्थ कर्यो आपणे अने गाथार्थ पछी टीका नी शुरुआत करी एमां थोड़ो भाग टीकानो पण आपणे कर्यो छे ए आपणे फरीथी टीका पहेलेथी लईए। कुनकुंदाचार्य भगवान जे गाथा में कहे छे ए भावने अमृत चंद्राचार्य भगवाने बराबर झील्या छे। एक हजार वर्ष पछी टीका लखवामां आवी पण ए टीकाना जे भाव छे ए जाने के कुनकुंदाचार्य भगवाने गाथामांथी एमने प्रत्यक्ष कुनकुंदाचार्य भगवाने अमृत चंद्राचार्य भगवान ने प्रत्यक्ष जाने के ना अंदर आवीने आपी दीधा होय એવી રીતે એ વાત આખી લખવામાં આવી છે। ગાથામાંથી જે ભાવ છે એ જ ભાવને અમૃત ચંદ્રાચાર્ય ભગવાને બહાર કાઢ્યા છે। એટલે જે ગદ્યમાં જે લખવામાં આવ્યું છે એ ગદ્યનું પણ ગુજરાતી ભાષાંતર કરતા વાત લીધી કે અથ પ્રથમત ત્યાંથી જે સંસ્કૃત ટીકા શરૂઆત કરવામાં આવી એમાં એ અર્થ શબ્દ જે છે એ મંગળ સૂચવનારો અર્થ છે। એનો અર્થ મંગળને સૂચવે છે અને મંગળની વાત કરીએ તો મંગળના પણ બે અર્થ ગુરુદેવે કર્યા છે। એક તો મંગ અને ગળ એમ બે જુદા પાડીને એક અર્થ કર્યો છે। તેમાં મંગ એટલે એ અશુદ્ધિ રાગ દ્વેષના ભાવરૂપ અશુદ્ધિ કર્મની અશુદ્ધિ મલિનતા એ ગળ એટલે એને ગાળી નાખે એટલે એનો ક્ષય કરવો એ મંગળ અને બીજો અર્થ ગુરુદેવ એ રીતે કરે છે કે મંગ વત્તા લ મંગ લ એમાં મંગ અને લ મંગ એટલે શુભ પવિત્રતા અને એની પ્રાપ્તિ કરવી એનું નામ મંગળ શુદ્ધિની પ્રાપ્તિ કરવી એનું નામ મંગળ એટલે એ અર્થ શબ્દ જે છે તે મંગળના અર્થને સૂચવે છે અને ગ્રંથની શરૂઆતમાં જ ત્યાંથી એ ટીકા લખવામાં આવી છે। એટલે ગ્રંથના આદિમાં કુનકુંદાચાર્ય ભગવાને પહેલી ગાથામાં સિદ્ધોને નમસ્કાર કર્યા છે સર્વ સિદ્ધોને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર કર્યા છે। ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર કરતા પહેલા સિદ્ધોને નમસ્કાર કરતા પહેલા અથવા તો એની સાથે શું કર્યું છે તો કે સિદ્ધોને પોતાના અને સામે રહેલા શ્રોતાઓના આત્મામાં સ્થાપીને એ નમસ્કાર કરીને એ પ્રતિજ્ઞા કરી છે કે હું આ સમય પ્રાભૃત નામના ગ્રંથને કહીશ। એટલે એમાં ઘણી વાત એક સાથે લઈ લીધી છે કે પહેલી વાત તો સર્વ સિદ્ધોને એટલે સિદ્ધો એક કરતા વધુ એમાં એવો અર્થ આવી જાય છે। સિદ્ધો કેટલા સિદ્ધો કેટલા સિદ્ધ ક્યારે હોય એનો જો આપણે વિચાર કરીએ તો જીવનું સિદ્ધ સ્વરૂપ એ શુદ્ધ સ્વરૂપ છે. સિદ્ધનું સ્વરૂપ અને કોઈપણ જીવનું શુદ્ધ સ્વરૂપ એમાં કોઈ ભેદ નથી, એ બંને એક સમાન જ છે. એટલે શક્તિ અપેક્ષાએ જીવ માત્ર સિદ્ધ છે અને એવું શુદ્ધ સ્વરૂપ એનું અનાદિનું છે. જ્યારથી જીવ છે ત્યારથી એનું શુદ્ધ સ્વરૂપ છે અને એવું શુદ્ધ સ્વરૂપ છે તો જ્યારથી જીવ છે ત્યારથી એવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાવાળા એવા સિદ્ધ ભગવાન પણ થાય છે. એટલે કે જીવ પોતે પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ ત્યારથી જ કરે છે, જ્યારથી જીવ છે ત્યારથી જ એમ ચાલી રહ્યું છે. એટલે અનંત કાળથી જીવ છે, અનંત કાળથી અનંત જીવ છે અને એમાં એ અનંત કાળથી જીવ પોતે પુરુષાર્થ કરીને પોતાનું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે અને એ કરતો આવ્યો છે અને એમ એ પરંપરા ચાલી આવી છે, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની પરંપરા. એને માટે એમ આપણે કહીએ છીએ કે આખા જગતમાંથી, લોકાકાશમાંથી, સમગ્ર લોકાકાશમાંથી, અલોકાકાશની કોઈ વાત નથી, અલોકાકાશનો કોઈ અંત નથી, અનંત છે. અને અલોકાકાશમાં બીજા કોઈ દ્રવ્યો નથી, પણ લોકાકાશની અંદર જે છ દ્રવ્યો રહ્યા છે લોકાકાશ સહિત, એમાં જીવ એકમાત્ર ચૈતન્ય છે અને એ જીવ અને પુદ્ગળ એ બધા જ આદિ વિનાના છે, અનાદિથી છે અને એ જીવનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે. એવું મૂળ સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું પણ એને અનાદિથી વર્તે છે. એટલે એક પ્રક્રિયા ચાલુ જ છે, સિદ્ધો થતા જ આવ્યા છે. જીવ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણતાએ પ્રાપ્તિ અનાદિથી કરી રહ્યો છે. કોઈને કોઈ જીવ એ કાર્યમાં લાગેલો જ છે. એટલે આપણે હવે તો એમ કહીએ છીએ કે છ મહિના અને આઠ સમયની અંદર 608 જીવ લોકાકાશમાંથી સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે અને સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે એટલે જીવ સર્વકર્મથી રહિત થાય છે, ઘાતી અઘાતી બધા કર્મોથી રહિત થાય છે. એને હવે કોઈ બીજા શરીર છે નહીં, એને કોઈ હવે શરીર લેવાના નથી, હવે બીજી કોઈ ગતિ કરવાની નથી. જે ચાર ગતિ અને 84 લાખ યોનિની આપણે જે વાત કરીએ છીએ એમાંનું હવે એને કંઈ લેવાનું, કરવાનું, ઉત્પન્ન થવાનું રહેતું નથી, જન્મ નથી, મરણ નથી. સિદ્ધને હવે કોઈ મનુષ્યની કે દેવની કે નારકીની કે તિરેંચની કોઈ પર્યાય નથી, એને કોઈ લિંગ નથી. સિદ્ધને હવે કોઈ લિંગ નથી, પુરુષ કે સ્ત્રીના કે નપુસકના એવા કોઈ લિંગ નથી. એ પરમ શુદ્ધ છે. લિંગ તો શરીરને કારણે હતા એટલે હવે કોઈ લિંગ નથી. હવે એ પરમ શુદ્ધ દશામાં એનો એક આકાર હોય છે. એ આકાર એટલા માટે હોય છે કે જે છેલ્લું શરીર એને જે ધારણ કરેલું હતું એ શરીરના આકારે હતો અને એ પૂર્ણ શુદ્ધ થઈ અને ત્યાંથી એ છેલ્લા શરીરને છોડે છે તો પછીથી એને બીજા કોઈ શરીરમાં જવાનું છે નહીં. એટલે એ આકાર રહી જાય છે. અને એ આકારનું કદ કેટલું છે તો કે છેલ્લું જે શરીર છે એનાથી સહેજ નૂન્ય, સહેજ નાનું, એ આકારે એ ત્યાંથી નીકળે છે. અને પછી કોઈ કર્મ વગેરેની મલિનતા નથી એટલે સિદ્ધો એક સમયમાં સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય છે અને ત્યાં સ્થિર થાય છે. પોતે તીવ્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું 13મા ગુણ સ્થાને હતો ત્યારથી જ એ ભાવ મોક્ષની દશામાં તો હતો જ, એ પૂર્ણ આનંદની દશામાં જ હતો, એને પરમ શાંતિ જ વર્તતી હતી, અવ્યાબાદ સુખ જ હતું. પરંતુ ચાર ઘાતી કર્મ નાશ થવા છતાં, ચાર અઘાતી કર્મ જે બાકી રહ્યા હતા કે જેને માટે બીજો વિશેષ કોઈ એને પુરુષાર્થ કરવાનો ન હતો, છતાંય એ ચાર અઘાતી કર્મ રૂપે એને શરીર હતું, આયુષ, નામ, ગોત્ર અને સાતાવેદની એમ જે ચાર બાકી રહ્યા હતા એનો પણ હવે તો નાશ થયો છે. એટલે હવે એ પૂર્ણપણે શુદ્ધ છે એવો એ આત્મા જેને આપણે સિદ્ધ કહીએ છીએ એ સિદ્ધ શિલા ઉપર ત્યાં બિરાજી જાય છે અને પોતે પોતાના સ્વરૂપમાં જ છે. પોતાના સ્વરૂપમાંથી પોતાનું સ્વરૂપ અનંત આનંદમય છે, જ્ઞાનમય છે, અનંત ગુણોનો પિંડ એટલે અનંત ગુણોની બધી જ પર્યાયો થઈ રહી છે અને એને જાણવાવાળું પોતાનું જ્ઞાનરૂપી સ્વરૂપ, જ્ઞાનરૂપી ચેતના એમાં એ પોતે થઈ ગયો છે. હવે કોઈ દ્વેત રહ્યો નથી એવી જે દશા સિદ્ધની દશા વર્તે છે, એવું જે સિદ્ધનું સ્વરૂપ છે, એવા સ્વરૂપને અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાન વંદન કરે છે. તો એવા કેટલા સિદ્ધને વંદન કરે છે? તો અનંત સિદ્ધોને વંદન કરે છે, કેમ કે અનાદિથી અનંત કાળથી એમ સિદ્ધો થતા આવ્યા છે. તો અનંત સિદ્ધ અત્યારે સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યા છે અને એ સર્વ સિદ્ધોને કુંદકુંદાચાર્ય વંદન કરે છે. કોઈ અત્યારે વર્તમાન ચોવીસી જે ઋષભદેવ ભગવાનથી શરૂ કરીને મહાવીર સ્વામી ભગવાન સુધીની જે ચોવીસીના ચોવીસ તીર્થંકર ભગવાન ભરત ક્ષેત્રને વિષયથી થયા એ અને એમની સાથે જે બીજા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને જે સિદ્ધ થયા એટલાની વાત નથી કે એની પહેલા જે ચોવીસી 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 એવી અનંત ચોવીસી થઈ એટલાની પણ વાત નથી, પણ સમગ્ર લોકાકાશમાંથી જેટલા સિદ્ધ થયા એટલે કે મહાવીદેહ ક્ષેત્રમાંથી ઐરાવત ક્ષેત્રમાંથી અનંત કાળમાં જેટલા તીર્થંકર ભગવાન સિદ્ધ થયા અને જેટલા કેવળી ભગવાન સિદ્ધ થયા એ બધા જ સિદ્ધ શિલા ઉપર બિરાજે છે અને એ સર્વ સિદ્ધોને અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાન નમસ્કાર કરે છે. તો એ નમસ્કાર કઈ રીતે કરે છે? ભાવ અને દ્રવ્ય સ્તુતિથી. ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિમાં શું ફેર છે? ભાવ સ્તુતિ એટલે પોતે પોતાના સ્વરૂપમાં પોતાના શુદ્ધ સ્વરૂપને ભાવે છે, એટલે કે સિદ્ધ જેવી દશા પોતાની છે એનામય થઈ જાય છે, એ ભાવ સ્તુતિ છે. પોતાની દશા નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ સ્વરૂપને અનુભવતી થઈ જાય છે એટલે સિદ્ધનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને અનુભવનારી પોતાની જે દશા, અંતરંગ દશા જે વર્તે છે એ દશામાં એવી દશાને જ એ ભાવે છે, એવી દશાની જે ભાવના કરે છે એમાં જ એ સ્થિરતા કરે છે, ત્યાં ને ત્યાં રહેવાનો જે પુરુષાર્થ કરે છે એટલે એવી ભાવસ્તુતિ જે સિદ્ધની દશા છે એવી દશાને પોતે ધ્યાનમાં ધ્યાવે છે, એવી ભાવનામાં રહ્યો છે, પોતાને પૂર્ણ સ્વરૂપને સદાને માટે પ્રાપ્ત કરવી લેવું છે એવો ભાવ વર્તે છે, એટલે પોતાને સિદ્ધ થવું છે. એ ભાવ જે છે એ અંતરલક્ષી ભાવ છે. એ ભાવ અને દ્રવ્ય સ્તુતિ એટલે કે વિકલ્પ સહિતની સિદ્ધ ભગવાનની સ્તુતિ, સિદ્ધ ભગવાનનો વિનય, વિકલ્પ સહિત સિદ્ધ ભગવાનના ગુણોનું લક્ષ કરી અને એ શબ્દરૂપે વિકલ્પ સહિત જે સ્તુતિ, એવી બંને પ્રકારથી સ્તુતિ કરતા પોતે સિદ્ધ ભગવાનનું જ સ્મરણ કરી રહ્યા છે ત્યારે એ સિદ્ધના સ્વરૂપને પોતાના સ્વરૂપમાં અને સામે રહેલા શ્રોતાઓના સ્વરૂપમાં, પરના સ્વરૂપમાં એ સ્થાપે છે, પોતાના આત્મામાં અને પરના આત્મામાં સ્થાપના કરવી. કઈ રીતે સ્થાપે? પોતે કઈ રીતે સ્થાપે છે? ગુરુદેવ એને માટે એક સરસ વાત કરી છે કે દિવસ સારો ન હોય અને પહેલાના વખતમાં જ્યારે મુસાફરી કરવાની થતી, દિવસ સારો ન હોય તો એ જે દિવસે મુસાફરી કરવાની હોય એની પહેલા જે કોઈ સારો દિવસ આવતો હોય ને એ દિવસે જઈ અને પોતે પોતાનો કંઈક સામાન જે છે એ બાજુમાં ક્યાંક થોડે દૂર કોઈકને ઘેરે મૂકી આવે, કોઈકને ઘેરે એ મૂકી આવે. એટલે કે મારે હવે જે મુસાફરી કરવાની છે એની શરૂઆત હવે થઈ ગઈ, એવી રીતે એ કોઈકને ત્યાં એ મૂકી આવતા. એટલે પછી ગમે ત્યારે પછી જાય ત્યારે એ દિવસ સારો હોય કે ન હોય તો પણ એમ મનમાં એમ રહે કે આપણે મુસાફરીની શરૂઆત તો સારા દિવસે કરી દીધી છે. એટલે એ જે રીત કરવામાં આવતી હતી એ રીત એ એક પ્રકારની સ્થાપના હતી, એ એક પ્રકારે અહીંયા એ સ્થાપના હતી. એટલે એવી રીતે અહીંયા કુમકુંદાચાર્ય ભગવાન પોતે સિદ્ધ થવાના છે, પોતે સિદ્ધ થવાના છે એટલે એ પોતે પોતાના સ્વરૂપમાં એવા સિદ્ધની સ્થાપના કરે છે, પોતાના સ્વરૂપમાં એવી રીતે સિદ્ધની સ્થાપના કરી લે છે. પોતે સિદ્ધ થવાના છે એ વાત પોતે જાણે છે અને એ જાણે છે એટલે એ શરૂઆત કરે છે, તો હું શુદ્ધ છું, સિદ્ધ સમાન છું અને એમ એ પોતે પોતાના સ્વરૂપમાં સિદ્ધની સ્થાપના કરી લે છે અને અન્યના સ્વરૂપની અંદર પણ સિદ્ધને સ્થાપે છે. તો કેવી રીતે અન્યના સ્વરૂપમાં પણ સિદ્ધને સ્થાપે છે? તો કે સામે જે શ્રોતા છે એ શ્રોતાની પણ એ એવી યોગ્યતા સમજે છે કે એ પણ સિદ્ધ સમાન છે અને એમ એ શ્રોતાની યોગ્યતાને સિદ્ધ સમાન જાણીને જીવ માત્રને એ સિદ્ધ થવાની યોગ્યતા વાળો છે, એ ભવ્ય છે એમ જાણીને એમાં પણ એ સિદ્ધ જ એમને દ્રષ્ટિગોચર થાય છે, એમ એ પરના સ્વરૂપમાં પણ સિદ્ધની સ્થાપના કરીને કે સામે બેઠેલ જે જીવ છે, જે શ્રોતા છે અથવા તો જે સામે બેઠેલ આ શાસ્ત્રનો અભ્યાસ કરનાર છે, જેને કુમકુંદાચાર્ય ભગવાન સમયસાર કહેવાના છે, સમયસાર સંભળાવવાના છે, એ જીવને કુમકુંદાચાર્ય ભગવાન પોતાની દ્રષ્ટિમાં એ ભવ્ય જીવ લેખે છે, ભવ્ય જીવ તરીકે ગણે છે, સિદ્ધ સમાન ગણીને એના સ્વરૂપમાં એના આત્મામાં સિદ્ધને એમ સ્થાપે છે કે તું પણ સિદ્ધ થવાનો છે. અને જો સામે જીવ એવી યોગ્યતા સહિત એ પુરુષાર્થ કરે છે તો અવશ્ય એ સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે છે. એટલે એવી યોગ્યતા એનામાં પડી છે એમ કરીને એમાં એ શુદ્ધ સ્વરૂપ છે એમ જોઈને એમાં સિદ્ધના સ્વરૂપને સ્થાપીને કુમકુંદાચાર્ય ભગવાન પ્રતિજ્ઞા કરે છે. શું પ્રતિજ્ઞા કરે છે? કે હું સમય પ્રાભૃતને કહીશ, સમય પ્રાભૃતને કહીશ એવી એ પ્રતિજ્ઞા કરે છે. ભગવાન કુમકુંદાચાર્ય પોતે સિદ્ધને નમસ્કાર કરે છે, અનંત સિદ્ધોને નમસ્કાર કરે છે, સિદ્ધના સ્વરૂપને જાણે છે, અનુભવે છે, પોતાના સ્વરૂપમાં એમને સ્થાપે છે અને સામે રહેલા જે શ્રોતાઓ છે એમના સ્વરૂપમાં પણ એને એમ સ્થાપે છે અને એ રીતે પ્રતિજ્ઞા કરે છે કે હું સમયસારને કહીશ, હું સમયસારને કહીશ. એટલે અહીંયા એ વાત લીધી કે ભાવ સિદ્ધોને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્ય વચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ. હવે અહીંયા પણ જે શબ્દો પડ્યા છે એનો પણ થોડો અર્થ આપણે વધારે વિસ્તારથી કરીએ કે જે આ પ્રાભૃત છે એટલે કે જે આ સંગ્રહ છે, જે શુદ્ધતાની પરિતૃપ્તિ કરાવે એવો એ આ ગાથાઓનો સંગ્રહ છે, એ પ્રાભૃત છે અને એ ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ એનું. એટલે પરિભાષણ એટલે સમગ્ર પ્રકારે કોઈ રીતે વાત બાકી ન રહે એ રીતે પૂરેપૂરા વિસ્તારથી એને અમે પ્રકાશીએ છીએ. પરિભાષણ લીધું છે, પરિભાષણ એટલે કે સર્વ પ્રકારે સમગ્ર રીતે એમાં સંક્ષિપ્ત રીતે એમ નહીં, કોઈ વાત એમાં રહી ન જાય એ રીતે પૂરેપૂરું એ પ્રાભૃતને અમે વિસ્તારથી કહીએ છીએ, વિસ્તારથી અમે એને કહીએ છીએ. એ વાત ગઈ વખતે આપણે કરી છે, હવે આગળ અહીંયા લઈએ. એમ શ્રી કુમકુંદાચાર્ય કહે છે, એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે, પ્રતિછંદના સ્થાને છે એટલે કે જીવને જેની પ્રાપ્તિ કરવી છે એવું શુદ્ધ સ્વરૂપ, એ શુદ્ધ સ્વરૂપ એ સિદ્ધોમાં એને જણાય છે, સિદ્ધના સ્વરૂપમાં એને જણાય છે. એટલે જ્યારે એ પોતાના શુદ્ધ સ્વરૂપની વાત કરતો હોય જીવ, ત્યારે એ શુદ્ધ સ્વરૂપ એને સિદ્ધના સ્વરૂપમાં દેખાય છે. એટલે અહીંયા આ સ્થાનમાં શુદ્ધ સ્વરૂપ છે તો સામે એ પડઘારૂપે એ સિદ્ધનું સ્વરૂપ છે. બીજી રીતે કહીએ તો એનું ધ્યેય છે તે સિદ્ધપણાની પ્રાપ્તિનું ધ્યેય છે. સામે સિદ્ધ છે એ એનું રોલ મોડેલ છે એમ કહીએ તો ચાલે, અને એવું સ્વરૂપ પોતાને પ્રાપ્ત કરવું છે એટલે એ સિદ્ધ જે છે એ એના પ્રતિછંદના સ્થાને છે. સાધ્ય શું છે? સાધ્ય શુદ્ધ આત્મ સ્વરૂપ. પણ શુદ્ધ આત્મ સ્વરૂપને એ જાણતો નથી, તો એ શુદ્ધ આત્મ સ્વરૂપને એ જાણવા માટે એ સામે સિદ્ધ ભગવાન બિરાજી રહ્યા છે, એને જુએ છે, એના તરફ દ્રષ્ટિ કરે છે, અને એવા સિદ્ધના સ્વરૂપને એ જાણે, ઓળખે, પીછાણે, એમના ગુણોને જાણે છે, એમની પર્યાયને સમજે છે, એમની આનંદરૂપ દશાને એ સમજે છે, એમની સર્વજ્ઞતાને એ સમજે છે, અને એમ એ પોતે એવા શુદ્ધ સ્વરૂપ રૂપી બધા જ જીવો છે એમ નિર્ણય કરીને પોતાનું પણ એવું જ શુદ્ધ સ્વરૂપ છે અને એને પ્રાપ્ત કરવા માટે એ ભાવના ભાવે છે. એટલે સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે, જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, એટલે એવા સિદ્ધ સ્વરૂપનું ચિંતવન કરીને, મનન મંથન ચિંતવન ત્રણ એક પછી એક આગળ ચાલતા હોય છે. આત્મામાં બીજા અન્ય ભાવો જે છે એ ભાવો સમી જાય, મંદ પડી જાય, અને એકમાત્ર પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એવું અંતરમાંથી જાગે છે, ત્યારે એને સિદ્ધ સિવાય બીજું કંઈ દેખાતું નથી. એને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન દેખાય છે, એને એવા સાધક જીવો, ગણધર ભગવાન દેખાય છે, એવા પ્રચુર સ્વસંવેદન સહિત મુનિઓ દેખાય છે, અને એ બધા ને જોઈને, સમજીને એ પૂર્ણ સ્વરૂપને માટે એ બધાના જે પ્રયાસ થઈ રહ્યા છે અને એમાં જેમણે એ પ્રાપ્ત કર્યું છે એવા કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, એના સ્વરૂપને પણ એ રીતે જે સમજે છે કે આ શુદ્ધ સ્વરૂપ છે અને પૂર્ણ શુદ્ધ સ્વરૂપ તો સિદ્ધ ભગવાનનું છે, એમ દરેક રીતે એ પંચ પરમેષ્ટિનો એ વિચાર કરે છે, એમ આખું ચિંતવન થાય છે, અને પૂર્ણ દશા, સિદ્ધની દશા જે છે એ પોતાની મૂળભૂત દશા છે, એ પરમ શુદ્ધ દશા છે, એ વિકાર વિનાની દશા છે, એ વિભાવ વિનાની દશા છે, એ વિકલ્પ વિનાની દશા છે, પુણ્ય અને પાપના ભાવ વિનાની દશા છે, એ આનંદની, સુખની, શાંતિની દશા છે, અને એવી દશાને એ ધ્યાવે છે, એનું ખૂબ ચિંતવન મનન મંથન કરે છે, અને એવી દશાને પ્રાપ્ત કરવાનો જ બધો પુરુષાર્થ એને વર્તે છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ પોતાના સ્વરૂપ તરફ વળે છે, અને એક વખત એને સમ્યક દર્શન થાય છે એટલે એને એનો સ્વાદ આવે છે કે આ જ સ્વરૂપ, આ જ આનંદ, આ જ પ્રતીતિ એ મારું મૂળભૂત સ્વરૂપ છે, આ પ્રતીતિ એ મારી કાયમ રહેવાવાળી પ્રતીતિ છે, આ પર્યાય, શુદ્ધ પર્યાય નિર્મળ થાય છે એ હંમેશા થવાવાળી પર્યાયો છે, એમ એને બરાબર દ્રઢતા થાય છે. સમ્યક દર્શન થાય છે, શુદ્ધ સ્વરૂપને એ નિહાળે છે, પોતાના સ્વરૂપનું અવલોકન થાય છે, અને અનુભૂતિ રૂપે એને એના અનંત ગુણોની પર્યાય પોતાના જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે. ધ્રુવ જે બદલાતું નથી એનો અનુભવ પણ એને એ પોતાના જ્ઞાનની પર્યાયમાં થાય છે. આ થયા પછીથી એને જગતમાંથી બધેથી કંઈ રંજન કરનારું રહેતું નથી, કંઈ કોઈ વસ્તુ એને આકર્ષવાવાળી રહેતી નથી, કોઈ જગ્યાએ એને સુખની બુદ્ધિ થતી નથી, એટલે એનું ચિંતવન એવા સિદ્ધ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ તરફ જ રહે છે. એટલે એમ ચિંતન કરીને સંસારી જીવો ભવ્ય જીવો લીધા છે. ભવ્ય જીવનો અર્થ એક બીજો પણ છે, એટલે મૂળભૂત અર્થ એવો છે કે જે પોતે સિદ્ધ થઈ શકે છે તે ભવ્ય છે. એટલે કે જે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપે પરિણમી શકે છે એ ભવ્ય છે. જો દ્રવ્ય સૂતનો અભ્યાસ તો ઘણા કરે છે, સમ્યક દર્શન વિના ખૂબ અભ્યાસ કરે, ચારિત્ર પણ એવું પાળે, છઠ્ઠા ગુણ સ્થાને જેવું મુનિને ચારિત્ર હોય છે એવું ચારિત્ર પણ પાળે, ખૂબ તપ પણ કરે, બધું કરે, અને એને લીધે થઈને એવો પુણ્ય બંધ થાય કે નવમી ગ્રેવિક સુધી જાય, પણ સમ્યક દર્શન હોય નહીં. સમ્યક દર્શન ન હોય તો એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરતો નથી. અને પોતાનું સ્વરૂપ છે એ તો ચૈતન્ય સ્વરૂપ છે, ચેતના છે, જ્ઞાન દર્શનની ચેતના છે. એટલે પોતે એવા જ્ઞાન દર્શન રૂપે પરિણમતો નથી. જ્યારે એ પહેલી વખત સમ્યક દર્શન થાય છે ત્યારે પણ એક ક્ષણ પૂરતો એ પોતે એ સિદ્ધ સમાન દશાને એ પોતે અનુભવે છે, જે પોતાનું સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને એ અનુભવે છે. એટલે અનુભૂતિની રીતે જોઈએ તો એ જ્યારે અનુભવ છે ત્યારે એમાં દ્વેત રહેતો નથી, એ પોતે જુદો રહેતો નથી, એ મય થઈ જાય છે. અને જે એવા જ્ઞાન સ્વરૂપે પરિણમી નથી શકતો, જ્ઞાનરૂપ નથી થઈ શકતો, એ અભવ્ય છે, એ અભવ્ય છે. એટલે અહીંયા તો ભવ્ય જીવની વાત લીધી છે, એટલે કે એમ જ વાત લીધી છે કુંદકુંદાચાર્ય ભગવાને કે બધા જીવો ભવ્ય છે અને બધા એની પ્રાપ્તિ કરવાના છે, એમાં એમને સિદ્ધ દેખાઈ રહ્યા છે. એટલે એમને માટે એમણે આવા સમયસાર પ્રાવૃત્તની અહીંયા રચના કરી છે એમ કહીએ તો ચાલે. એટલે અહીંયા વિસ્તાર કરતા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે, એટલે સિદ્ધ જેવા થઈ જાય છે, એટલે સિદ્ધ થાય છે. અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમ ગતિ મોક્ષ તેને પામે છે. પાંચમી ગતિ ખરેખર તો એ ગતિ નથી, ગતિ કહેવાય નહીં, પણ ચાર ગતિ આપણે કહીએ છીએ એટલે એ અપેક્ષાએ એને પંચમ ગતિ કહી છે. એ દશા પૂર્ણ પવિત્ર દશા છે, આત્માની મૂળભૂત દશા છે, એ સ્વાભાવિક દશા છે, એ આત્માનો હક છે. આત્માનું એ હકની દશા છે, એટલે પોતાનું મૂળભૂત સ્વરૂપ પોતે પ્રગટ કરવું એમાં એને કંઈ કરવા પણ ખરેખર છે જ નહીં. એ પોતે પોતાના મૂળભૂત સ્વરૂપથી વિપરીત રૂપે પરિણમતો હતો, એમાં એ કંઈક કરતો હતો, એમાં એ વિભાવ ભાવે પરિણમતો હતો, એમાં વિકારી ભાવે રહેતો હતો, એમાં અન્યના લક્ષ્ય રહેતો હતો, એમાં એને શુભ અને અશુભ પ્રકારના વિભાવ ભાવ થતા હતા. પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો જે ભાવ છે એ તો શુદ્ધ ભાવ છે, એ સ્વાભાવિક ભાવ છે, સ્વનો ભાવ છે, પોતાનો ભાવ છે. એટલે એવા ભાવે પરિણમવા માટે થઈને એને કોઈની આજ્ઞાની જરૂર નથી, કોઈની અનુમતિની જરૂર નથી, કોઈની મદદની જરૂર નથી, કોઈની સહાયની જરૂર નથી, કોઈની એને અપેક્ષા નથી. અને એના કરતાં એ મહત્વની વાત તો કે જીવ સૌથી વધારે સમય એ ભાવે રહે છે, એ અનાદિનો છે અને અનંત અનંત કાળ રહેવાનો છે. તો આપણે જો એમ જોવા જઈએ તો એ અનાદિનો છે અને અત્યાર સુધી જો એને સમ્યક દર્શન પણ નથી થયું તો એ મિથ્યા ભાવે રહ્યો છે. તેમ છતાં પણ જો વિચાર કરવા બેસીએ તો એ નિત્ય નિગોદમાં અનંત કાળ રહ્યો, સૌથી વધુ સમય એ નિત્ય નિગોદમાં જ રહ્યો, અને ત્યાર પછીથી એનો ત્રણ કાળ એટલે બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિય વાળો થયો એ તો અતિ 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 અલ્પ છે. જે સમય એ નિત્ય નિગોદમાં રહ્યો એ સમય તો અનંત અનંત સમય છે. પછીનો જે સમય કે જેમાં એ ત્રસ થયો એ કાળ તો અતિ અલ્પ છે, એની અપેક્ષાએ અતિ અલ્પ છે. અને એના કરતા પણ બીજી આગળ વાત લઈએ તો પછી જ્યારે એ સિદ્ધ થાય છે ત્યાર પછીનો એનો સમય જોઈએ તો અનંત 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 છે, એ તો અનંત 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 છે. એટલે એમ કહીએ કે ન્યુયોર્કથી એલએ સુધીનું જે ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સનો એક તાર બાંધવામાં આવે અને એ તાર અથવા તો એક પટ્ટી મૂકવામાં આવે અને પટ્ટી ઉપર આપણે એક લીટી કરીએ, એ લીટી જેટલો સમય જ એનો ત્રસનો છે, બાકી વધારે સમય તો એનો નિગોદમાં છે અને એથી પણ વધારે સમય તો એનો સિદ્ધિની પર્યાયનો જ હોય છે, એનો સિદ્ધિની પર્યાયનો જ હોય છે. એટલે એ સિદ્ધિની પર્યાય એ તો એનું મૂળભૂત સ્વરૂપ છે ને, એને એ પ્રાપ્ત કરી લે છે, જેને આપણે પંચમ ગતિ કહીએ છીએ, એ એનો મૂળ સ્વભાવ છે, એ સ્વભાવરૂપ છે. પંચમ ગતિ કેવી છે તો કે એ એના સ્વભાવરૂપ છે. પેલી ચાર ગતિમાં આપણે ગઈકાલે વાત લીધી એ પ્રમાણે કંઈ પોતે પોતાના સ્વભાવરૂપે નથી પરિણમતો, એ તો વેશ છે, એ તો એ વેશ ભજવી રહ્યો છે, એ જાત જાતના વેશ ભજવી રહ્યો છે, જાત જાતની પર્યાય અને જાત જાતના શરીરો અને એ જાત જાતના ભાવો એ પરિણતિ કરી રહ્યો છે. એ તો બધા વેશ છે, નાટકના વેશ ભજવી રહ્યો છે, એ તો બધી એક્ટિંગ છે. ચાર ગતિમાં જે કરી રહ્યો છે એ એમાંનું એનું કંઈ નથી, એ રમેશ નથી, એ મનુષ્ય નથી, એ પુરુષ નથી, કંઈ નથી, પચેન્દ્રી નથી, કંઈ નથી, એ બધો વેશ છે. અને એવો વેશ એ ભજવી રહ્યો છે. અનંતકાળમાં એને એવા અનેક વેશ ભજવ્યા છે, અનેક પ્રકારના અનંત વેશ ભજવ્યા છે અને હજી પણ એ એવા વેશ ભજવી રહ્યો છે. એટલે એ ચાર ગતિ અને 84 લાખ પ્રકારની યોનિ એ બધું જેમાં એ જન્મ મરણ કરી રહ્યો છે અને વેશ ભજવી રહ્યો છે, એ એમાંનું એનું કંઈ નથી, એનું મૂળભૂત એમાં કંઈ નથી, પોતાનો એ સ્વભાવ નથી. જ્યારે પંચમ ગતિમાં તો એ પૂરતે સ્વાભાવિક પોતાનો જે ભાવ છે, પોતાનું જે સ્વરૂપ છે, એવા સ્વરૂપે એવા ભાવે એ રહે છે. અને પાંચ ગતિમાં, પાંચમી ગતિને લઈએ આપણે પંચમ ગતિને, તો એ ગતિમાં આવ્યા પછીથી એને સ્થિરતા થઈ જાય છે. હવે એને ક્યાંય જવાનું નથી, હવે જન્મ મરણ કરવાના નથી, હવે જન્મ કે મરણ કરવાના નથી, હવે બીજા કોઈ વિભાવ ભાવે વિપરીત ભાવે પરિણમન થવાનું નથી, એવું કંઈ કરવાનું નથી, ત્યાંથી ખસવાનું નથી. એટલે એ સ્થિર છે, એ ધ્રુવ છે. એટલે એ પંચમ ગતિ કેવી છે તો કે સ્વભાવ ભાવરૂપ છે, તેથી એ ધ્રુવપણાને અવલંબે છે, એ ધ્રુવ છે, સ્થિર છે. હવે એ બીજી ગતિ થવાની નથી, ત્યાંથી એને ક્યાંય જવાનું નથી, એ સ્થિર છે, ત્યાં ને ત્યાં જ એ સ્થિરતા કરીને રહ્યો છે. એના આત્મપ્રદેશોનું હવે કંપન પણ થતું નથી, એ પૂર્ણ આનંદમાં છે. અને એ પણ કેવો, અવ્યા બાદ જરાક પણ ઓછો વધઘટ થાય નહીં એવો પૂર્ણ આનંદ, પૂર્ણ સુખની એ દશામાં છે. અને એ ગતિમાંથી હવે એ ક્યાંય જવાનો નથી, એ ધ્રુવ ગતિ છે, એ ધ્રુવપણાને અવલંબતી ગતિ છે. ચારેય ગતિઓ તો કેવી છે, એ પરનિમિત્તથી થતી હોવાથી એ ધ્રુવ નથી. પરનું નિમિત્ત એમાં શું છે, પરનું નિમિત્ત કહેવું એ તો વ્યવહાર નયનું કથન છે. ખરેખર તો એ ગતિમાં જીવ પોતે જ જાય છે, પોતે એવા વિભાવ ભાવે પરિણમન કરે છે. એટલે એવા ભાવકર્મ અને પછી દ્રવ્યકર્મ બાંધે છે અને એમ એની એવી પર્યાય થાય છે અને એ પર્યાયને અનુરૂપે શરીર ધારણ કરે છે. એટલે એ જે ચાર ગતિમાં એને રખડવું થાય છે એમાં પરનું નિમિત્ત તો એટલું છે કે લક્ષ એનું પર તરફ રહે છે, બાહ્યમાં એ ભટકે છે, પોતાના સ્વરૂપને છોડીને, પોતાના જેવા શુદ્ધ ભાવ છે એને છોડીને એ અન્ય ભાવે, વિકારી ભાવે, વિભાવ ભાવે, શુભ ભાવે કે અશુભ ભાવે, ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરતો થકો એ પરિણમન કરે છે. એટલે એમ કહેવાય કે પરના નિમિત્તથી થતી ગતિ છે. બહારમાં કોઈનું પણ એ લક્ષ્ય કરે છે, સ્વ સિવાય જે કંઈ છે, પોતાનો આત્મા છે એના સિવાય જે કંઈ છે એ બધું પર છે. એમાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન બધા આવી ગયા, બીજા બધા જીવો પણ આવી ગયા અને બધા પૂતગળો પણ આવી ગયા અને પૂતગળોના સ્કંધ પણ આવી ગયા, બધું જ આવી જાય. જે એને ઇન્દ્રિયો દ્વારા જણાય છે એ પણ આવી જાય અને જે ઇન્દ્રિયો દ્વારા નથી જણાતું, જે સૂક્ષ્મ છે એ બધું પણ એમાં આવી જાય. એ બધું પર છે, એનો એક આત્મા એ સ્વ છે, એના સિવાય બધું પર છે. અને એવા પરના નિમિત્તે એટલે એમાં લક્ષ કરીને એ રહે છે. ત્યારે એ પરનું લક્ષ કરે છે ત્યારે એ જો સંગની છે તો વિકલ્પ સહિત એ પરનું લક્ષ કરે છે, અને સંગની નથી થયો, મન નથી, તો પણ એ પરનું લક્ષ જ કરે છે. કેમ પરનું લક્ષ કરે છે તો કે એ જે શરીરમાં રહ્યો છે એ શરીરને પોતાનું માને છે. જો એકિન્દ્રિય હોય તો પણ એને શરીર પોતાનું લાગે, એમાં એને કંઈ શબ્દોમાં કહેવાની જરૂર ન પડે, ગુજરાતી ભાષામાં કે ઇંગ્લિશ ભાષામાં કે હિન્દીમાં એમ કહેવાની જરૂર ન પડે કે આ મારું શરીર છે કે એ મેરી શરીર હોય કે ધીસ ઇઝ માય બોડી, એવું કંઈ કહેવાની જરૂર ન પડે. એવું કોઈ શબ્દો વાપરે તો જ એમ થાય એવો ભાવ આવે એમ નથી, શબ્દોની કોઈ જરૂર નથી. એ શરીરને પોતે પોતાનું માને છે અને શરીર સંબંધીની જે કંઈ પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિ પોતે કરે છે અને એનો પોતે કરતા થાય છે. એ એક ઇન્દ્રિયમાં છે તો પણ થાય છે, બે ઇન્દ્રિયમાં છે તો પણ થાય છે, એ ત્રણ ઇન્દ્રિયવાળો, ચાર ઇન્દ્રિયવાળો કે પાંચ ઇન્દ્રિયવાળો ગમે તે હોય, પણ એ બધા વખતે એ એમ એ લક્ષ કરે છે. કોનું લક્ષ કરે છે? પરનું. શરીર એ પર છે. અને શરીર એટલું જ નહીં, શરીર સિવાયના અન્ય બીજા પદાર્થો જીવો બધા પ્રત્યે જે બધું પર છે એના તરફ જે કંઈ કરે છે એ બધું ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ રૂપે અથવા તો રાગ કે દ્વેષ રૂપે કરે છે. એટલે એ બધું એનું પરિણમન એના મૂળભૂત શુદ્ધ પરિણમન કરતા જુદું છે, અન્ય પરિણમન છે. અને એવા અન્ય ભાવ થવાથી, એવા અન્ય ભાવ થવાને કારણે એને ફરી પાછા કર્મ બંધાય છે અને ફરી પાછો એવી ગતિમાં જાય છે. એટલે આ ચાર ગતિ જે છે એમાં તો એ ધ્રુવપણું છે જ નહીં. એ ચારેય ગતિઓ એ પરના નિમિત્તથી થતી એ રીતે કહેવામાં આવે છે. એટલે એમાં તો એ કોઈ ગતિ ધ્રુવ નથી. એ ગતિ જે છે એ કાયમ રહેવાવાળી નથી, એનો નાશ થાય છે. એક ગતિમાં છે અને પછી એનો એ ગતિમાં જે આયુષ્કર્મ, નામકર્મ, ગોત્રકર્મ એ બધાને કારણે થઈને જ રહ્યો છે, એની સ્થિતિ, એ કર્મની સ્થિતિ પૂરી થતા એની એ ગતિ નો નાશ થાય છે. અને એ ગતિનો નાશ થાય છે એટલે એ શરીરમાંથી એ નીકળી જાય છે અને બીજી ગતિમાં જાય છે. એ બીજો જન્મ લે છે, બીજે જાય છે, બીજું શરીર ગ્રહણ કરી લે છે. મનુષ્યની ગતિમાં હતો અને મનુષ્યના જે શરીર સાથે હતો ત્યાંથી એનું આયુષ્ય પૂરું થતા, એટલે એ કર્મ જે છે એ ખરી જતા એ ત્યાંથી એ નીકળી જાય છે એ જીવ. અને પછી જેવા ભાવ કર્યા છે અને જેવા નવા કર્મ બાંધ્યા છે એ પ્રમાણે એ કારમણે શરીર લઈને, ભાવકર્મ એ કારમણે શરીર છે, ભાવકર્મ છે એ શું છે, કારમણે શરીર છે, એ લઈ અને એ જાય છે બીજે અને ત્યાં ફરી પાછો જે ગતિ થઈ છે એ ગતિને અનુરૂપ તિરેંતની થઈ છે તો તિરેંતનું શરીર પ્રાપ્ત કરે છે, દેવનું ગતિ થઈ છે તો દેવનું શરીર પ્રાપ્ત કરે છે. એટલે આ ગતિ જે હતી એનો તો નાશ થયો, ગતિનો નાશ. શરીરના નાશની વાત નથી પ્રભુ અહીંયા. શરીર તો પૂતગળ છે અને પૂતગળનો તો નાશ થતો નથી, એ તો વિખરાઈ જાય છે, એ તો વિખરાઈ જાય છે. નાશ એનો થયો, ગતિનો નાશ થયો. એની મનુષ્ય ગતિ હતી, મનુષ્ય પર્યાય હતી, એ પર્યાયનો નાશ થયો. અને મનુષ્યનું જે શરીર હતું એના જે પૂતગળો જે છે એ પૂતગળો તો વિખરાઈ જાય છે, છૂટા પડી જાય છે, એનો કંઈ નાશ થતો નથી. એટલે નાશ થાય છે તે ગતિનો નાશ થાય છે. એટલે એ કોઈ ગતિ છે તે સ્થિર ગતિ નથી, કાયમ રહેવાવાળી ગતિ નથી. એટલે એ બધી ગતિ અધ્રુવ છે. એટલે કોઈ ગતિ ધ્રુવ નથી. પણ જે એણે સિદ્ધ ભગવાને જે પ્રાપ્ત કરી, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું ને સિદ્ધ થયો, એ ગતિ છે તે ધ્રુવ છે, એ અવિનાશી છે, એનો નાશ થતો નથી, એ ગતિનો નાશ નથી થતો. ત્યાં શરીર તો છે નહીં, પણ એ ગતિ જે છે એ ગતિનો નાશ નથી થતો. એને પંચમ ગતિ કહી, એ ગતિનો નાશ નથી થતો. એ રીતે ધ્રુવ છે. ધ્રુવ પણ કઈ રીતે છે? એ ગતિનો નાશ નથી થતો, અવિનાશી નથી, અવિનાશી. એટલે એ ધ્રુવ વિશેષણથી પંચમ ગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો, એ હવે રહેતું નથી. વળી તે ગતિ કેવી છે? પંચમ ગતિ કેવી છે? સિદ્ધની ગતિ છે તે કેવી છે? તો કે અનાદિકાળથી અન્ય પરભાવના નિમિત્તથી થતું જે પરમા ભ્રમણ, તેની વિશ્રાંતિ, એટલે એનો અભાવ. શેનો અભાવ થાય છે? પરમા થતું ભ્રમણ. પરમા શેમાં ભ્રમણ થતું હતું? પર એટલે પોતે જે સ્વ છે એ પોતે પોતાને છોડી અને બહારમાં જ્યાં જાય છે એ બધું પર છે, અને એમાં એ જોડાય છે. જોડાય છે એટલે એમાં એ વ્યાપતો નથી. જીવ જે છે એ કોઈ બીજા જીવમાં વ્યાપતો નથી કે પર પૂતગળમાં પણ વ્યાપતો નથી, પણ એ પરમાં જાય છે એટલે એની એવી પર્યાય થાય છે અને પરની સાથે એ જોડાય છે. પરની સાથે એ જોડાય છે, પર સાથે જોડાય છે. ત્યાં એને જે સંબંધ થાય છે એ પૂતગળોનો સંબંધ થાય છે અને એ પૂતગળોમાં એ એકત્વ બુદ્ધિ કરે છે, એકત્વ બુદ્ધિ કરે છે અથવા તો મમત્વ કરે છે. એ બધા જ ભાવ જે છે એ પરના નિમિત્તે થયા. એ બધા ભાવ પોતાના મૂળભૂત ભાવો કરતા અન્ય ભાવ છે અને એવા ભાવો અનેક પ્રકારે, અનંત પ્રકારે થઈ શકે. આવા આપણે શુદ્ધ ભાવની વાત કરીએ, સ્વભાવની વાત કરીએ, તો સ્વભાવ એક જ રીતે હોય. જ્યારે વિભાવ અથવા તો અન્ય ભાવ કેટલા પ્રકારે હોય તો અનંત પ્રકારે હોય. જેટલા પ્રકારે એની ગતિ થાય છે, જે જે પ્રકારે એ જન્મ લે છે, જે જે પ્રકારે એની પર્યાય થાય છે, જેવા જેવા શરીર મળે છે, એ બધા શરીરનો એક એક ભાવ કરીએ ને તો પણ એ અનંત ભાવ થઈ જાય. એટલા બધા ભાવ એને કર્યા છે, એટલા ભાવ કર્યા છે, તો દરેક ભાવનો એક ભાવ લઈએ તો એને અનંતા ભાવ કર્યા છે. એટલે એ બધા અનંત ભાવ એ કયા છે? અન્ય ભાવ છે, પોતાના નથી. એ બધા ભાવો સમી જાય, એની વિશ્રાંતિ થાય, એનો અભાવ થાય. હવે કોઈ અન્ય ભાવ રહે નહીં, કોઈ એક પણ અન્ય ભાવ રહે જ નહીં, એની પૂર્ણપણે વિશ્રાંતિ થઈ જાય, એનો અભાવ થઈ જાય છે. અને એમ થતા એ અચલપણાને પામે છે. આ ગતિ પંચમ ગતિ કેવી છે કે અનાદિકાળથી જે અન્ય ભાવના નિમિત્તથી, પરભાવના નિમિત્તથી જે પરમા ભ્રમણ કરવાનું થતું હતું અને એ ગતિ થયા કરતી હતી, જાત જાતના શરીર, જાત જાતના વિકારી ભાવો, એમાંથી એ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં જે ચલાયમાન જે એની ગતિ હતી, એ ચારે ગતિમાં એમ જ થતું હતું. આ ગતિમાંથી આ ગતિમાં, આ ગતિમાંથી આ ગતિમાં, અને એકની એક ગતિમાં એ કેટલા વેશ ભજવતો હતો. એકની એક ગતિનો પણ આપણે વિચાર કરીએ તો એમાં એ કેટલા વેશ એ ભજવતો હતો. બાળકમાંથી વૃદ્ધ થતા સુધીમાં કેટલા વેશ એ ભજવી કાઢતો હતો. એ બધું બંધ થઈ જાય છે. એ બધું ચલાયમાન થવાનું જે હતું ને, એ બધું એને હવે બંધ થઈ જાય છે. હવે એટલા માટે એને અચલ કહેવામાં આવે છે. એટલે એ પરમા ભ્રમણ જે થતું હતું એની વિશ્રાંતિ થઈ જાય છે, એનો અભાવ થઈ જાય છે, એટલે એ અચલપણાને પામી છે. એટલે આ બે વિશેષણની વાત લીધી, ધ્રુવ અને અચલ. આ વિશેષણથી ચારેય ગતિઓને પર નિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. આગળ હવે કહે છે કે વળી તે કેવી છે, તે પંચમ ગતિ કેવી છે? તો કે જગતમાં જે સમસ્ત ઉપમા યોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ, તેમનાથી વિપરીત, અદભુત મહાત્મ હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. જગતના કોઈ પદાર્થની એ ગતિને ઉપમા આપી ન શકાય એવી એ ગતિ છે. એનાથી વિલક્ષણ, જુદી જ, ભિન્ન, તદ્દન ભિન્ન, એ ગતિને કોઈ ઉપમા આપી ન શકાય. કેમ કે જે જે ગતિ છે, બીજી ગતિ છે, કે જે બીજી ગતિમાં જે કંઈ પ્રાપ્ત થાય છે, જે મળે છે, એ બધું ક્ષણિક છે. જ્યારે અહીંયા પંચમ ગતિમાં જેની પ્રાપ્તિ થઈ છે એ તો શાશ્વત છે. ચાર ગતિમાં કંઈ શાશ્વત નથી. ચાર ગતિમાં જેની પ્રાપ્તિ થાય છે, જે પદાર્થો મળે છે, અથવા તો જે પર્યાય એની થાય છે, એ કોઈ પર્યાય શાશ્વત નથી. જ્યારે પંચમ ગતિમાં જેની પ્રાપ્તિ થાય છે એ તો શાશ્વત સુખ આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે આ ગતિને કોઈની ઉપમા આપી ન શકાય, એમ પણ ન કહી શકાય, એમ પણ એને ન કહી શકાય કે એને સર્વોત્કૃષ્ટ દેવની ગતિ થઈ, અથવા તો એને એવી કોઈ ઇન્દ્રની ગતિ થઈ કે એની સાથે કોઈની સાથે આપણે સરખાવીએ, એવું ન થઈ શકે. એની કોઈની ઉપમા ન આપી શકાય, એમ પણ ન કહી શકાય કે હજારો ઇન્દ્રોને જે પ્રાપ્ત છે એ બધું એને આ એકલાને પ્રાપ્ત થયું, એમ પણ ન કહી શકાય. કેમ કે એ બધું જે ઇન્દ્રોને પ્રાપ્ત છે એ બધું શું છે? એ તો બધું ક્ષણિક છે, એને તો સ્થિતિ છે. જ્યારે અહીંયા તો જે પ્રાપ્ત થાય છે તે શાશ્વત પ્રાપ્ત થાય છે, જે ચાલ્યું નથી જવાનું એવું પ્રાપ્ત થાય છે. એટલે આ ગતિને, પંચમ ગતિને કોઈની ઉપમા આપી શકાય નહીં, કોઈ પદાર્થની ઉપમા આપી શકાતી નથી. કોઈ ધનની, લક્ષ્મીની, કોઈ યોગ્યતાની ઉપમા આપી શકાતી નથી. આ પરિપૂર્ણ દશા છે, એને કોઈની ઉપમા આપી ન શકાય એવી આ પંચમ ગતિ છે. એટલે અહીંયા કહે છે કે વળી તે કેવી છે? તો કે જગતમાં જે સમસ્ત ઉપમા યોગ પદાર્થો છે તેમનાથી વિલક્ષણ, અદભુત મહાત્મા હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી ચારેય ગતિઓમાં જે પરસ્પર કથંચિત સમાનપણું મળી આવે છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. ચારેય ગતિમાં જે કંઈ મળે છે, જે પ્રાપ્તિ, ધન આદિની, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય, સત્તાની પ્રાપ્તિ થાય, સારા શરીરની પ્રાપ્તિ થાય, તો એ બધાની અંદર જે પ્રાપ્તિ થાય છે એ બધાને એકબીજાની ઉપમા આપી શકાય એવું હોય છે. જેમ કે સુંદર રૂપાળું શરીર પ્રાપ્ત થયું હોય મનુષ્ય ગતિમાં, તો આપણે એને એમ કહીએ છીએ કે આ તો દેવ જેવો લાગે છે, આ તો દેવ જેવો લાગે છે. ખૂબ રિદ્ધિ સિદ્ધિ બધી પ્રાપ્ત થઈ હોય તો એને એમ કહીએ કે એને તો દેવની રિદ્ધિ મળી છે, જેવું દેવોને મળે એવું બધું મળ્યું છે, ચક્રવર્તીની રિદ્ધિ મળી છે. એ બધું જે ઉપમા આપી શકાય છે એવી એક બીજી ગતિની પ્રાપ્તિની ઉપમાઓ એકબીજામાં આપી શકાય છે, પણ એમાંની કોઈ ઉપમા પંચમ ગતિને લાગુ પડતી નથી. એટલે આ ચારેય ગતિમાં જે ઉપમાઓ આપવામાં આવે છે ને, જેની પ્રાપ્તિ થાય છે, એ બધું ખરેખર તો અશાશ્વત છે, કોઈ શાશ્વત ટકીને રહેવા વાળું નથી. એ ચક્રવૃદ્ધિ ચક્રવર્તીની જે રિદ્ધિ સિદ્ધિ જે કંઈ એમને પ્રાપ્ત થયું છે એ પણ કોઈ સદાકાળ રહેતું નથી, એ શાશ્વત કોઈ રહેતું નથી, એ પણ બધું ચાલ્યું જાય છે. એટલે એમાં અહીંયા પંચમ ગતિને એમાંની કોઈની ઉપમા પણ આપી શકાતી નથી, અને ચાર ગતિમાં જે પરસ્પર કોઈક પ્રકારે કથનચિત એટલે કોઈક પ્રકારે કોઈક અપેક્ષાથી એમાં સમાન પણ છે તો એ છે કે એમાં એ ઉપમા આપી શકાય છે, તો એનો પણ એ સમાનપણું મળી આવે છે, તેનો પંચમ ગતિમાં અહીંયા બિલકુલ વ્યવચ્છેદ થયો. આગળ કહે છે, વળી તે કેવી છે, પંચમ ગતિ કેવી છે? તો કે અપવર્ગ તેનું નામ છે. જો આપણે કહીએ છીએ ને ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ચાર આપણે જે કહીએ છીએ એમાં ધર્મ એટલે શુભભાવ, ધર્મનો અર્થ અહીંયા શુભભાવ થાય છે, અર્થ એટલે ધન લક્ષ્મી અને એને માટેના જે પુરુષાર્થ કરવામાં આવે છે એ બધું એ અર્થ છે, અને કામ એટલે ઇન્દ્રિયોના વિષયો, કામ ભોગ, જે ભોગ ભોગવે છે એ ભોગ અને ઉપભોગ, એ ત્રણ જે છે એ ત્રણ જે છે એને એક બાજુ મૂકો, અને ચોથી વસ્તુ જે છે તે મોક્ષ એટલે મુક્તિની દશા, કર્મરહિત પૂર્ણ શુદ્ધ દશા, એ ચોથી વસ્તુ જે છે એ આ ચોથી વસ્તુ પંચમ ગતિમાં પ્રાપ્ત થાય છે. એટલે પેલા ત્રણ જે છે એના કરતા આ તદ્દન ભિન્ન છે, અને તદ્દન ભિન્ન છે એટલું જ નહીં પણ એનાથી એ સર્વોત્કૃષ્ટ છે, એટલે એને અપવર્ગ એનું નામ આપ્યું છે. કેવી છે? તો કે અપવર્ગ છે તેનું નામ. ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય છે, જ્યારે આ છે મોક્ષ ગતિ એ અપવર્ગ છે. મોક્ષ ગતિ આ વર્ગમાં નહીં હોવાથી એટલે ત્રિવર્ગમાં નહીં હોવાથી તેને અપવર્ગ કહી છે. આવી પંચમ ગતિને સિદ્ધ ભગવંતો પામ્યા છે, તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, જે મૂળ વાત હતી ત્યાં હવે પાછા આપણે આવ્યા, કેમ કે આ તો બધી જે વાત હતી એ પંચમ ગતિ સિદ્ધ ભગવાન કેવા છે એની વાત લીધી અને એ વિશેષણ દ્વારા આપણને સમજાયું. હવે અહીંયા આગળ કહે છે કે તેમને એવા સિદ્ધ ભગવાનને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને સમયનો, સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો અર્હત પ્રવચનનો અવયવ અંશ, જો આ પ્રાભૃત માટે અહીંયા જે વાત લેવામાં આવી છે, અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાને જેને પ્રાભૃત કહ્યું છે એ શું છે? તો કે એ અરહંત ભગવાનની દિવ્ય ધ્વનિનો અંશ છે. શું છે? અર્હત પ્રવચનો, અરહંત ભગવાનની વાણી એ દિવ્ય ધ્વનિ એનો અવયવ એક અંશ છે, એવા અંશને હું કહીશ એમ કહે છે. એવા અંશને શા માટે કહેશે? એટલા માટે કે પોતાને એવી સિદ્ધ દશા પર્યાયમાં પ્રગટ કરવી છે, અને સામે જે શ્રોતા બેઠા છે એ બધામાં પણ કુંદકુંદાચાર્ય ભગવાનને એવા શક્તિ અપેક્ષાએ સિદ્ધના દર્શન થાય છે, એટલે એ બધા પણ એવા સિદ્ધત્વને પ્રાપ્ત કરવાના છે, કરી શકે એવા ભવ્ય છે, એટલે એમને પણ આ દિવ્ય વાણીનો અંશ એવું આ આત્માને જણાવનારું શાસ્ત્ર હું કહીશ. શું કહે છે? સમયનો, સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો, સમયનો એટલે આત્માનો પ્રકાશક, એને પ્રકાશનારું જે આ પ્રાભૃત શાસ્ત્ર અથવા તો ગ્રંથ જે શું છે, તો કે એ જ્ઞાનનો અંશ છે. કયા જ્ઞાનનો અંશ છે? તો કે જે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી જે આવ્યું છે જ્ઞાન, એનો અંશ છે, એને હું કહીશ એમ કહેવું છે. એટલે કહે છે કે પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને તેમને, એટલે સિદ્ધ ભગવાનને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને સમયનો સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થોનો પ્રકાશક, જીવ પદાર્થને પ્રકાશનારો, આત્માના સ્વરૂપને દર્શાવનારો એવો જે આ પ્રાભૃત નામનો અર્હત પ્રવચનનો અવયવ અંશ, જ્ઞાનનો અંશ, તેનું અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું કરવાનું કારણ જણાવ્યું. અહીંયા કહીશ એ વાત તો બરાબર છે, પણ એ શા માટે કહીશ? તો કે અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે, એટલે મારામાં જે મોહ રહ્યો છે એ મોહના નાશ માટે, તથા સામે રહેલા વક્તાઓ, સામે રહેલા શ્રોતાઓ જે આ વક્તવ્ય સાંભળી રહ્યા છે અથવા એ બીજી રીતે પ્રાપ્ત કરી રહ્યા છે, એમના પણ મોહના નાશ માટે, શ્રોતાઓના પણ મોહના નાશ માટે અને મારા મોહના નાશ માટે, આ આત્માનું સ્વરૂપ પ્રકાશનારા આ સમયસાર નામના ગ્રંથને, એના પ્રભૃતને હું કહીશ. અને કહીશ ત્યારે એમાં કહે છે કે હું કઈ રીતે કહીશ, તો હું પરિભાષણ કરું છું. જો અહીંયા હું પરિભાષણ શબ્દ મૂક્યા છે, પરિભાષણ કરું છું એટલે સમગ્ર પ્રકારે એનો વિસ્તાર કરી વિવેચન કરું છું. કેવો છે તે અર્હત પ્રવચનનો અવયવ, જ્ઞાન કેવું છે, હવે એની વાત લે છે. અર્હત પ્રવચનનો અવયવ એ જ્ઞાન, એ પ્રાભૃત કેવું છે? તો અહીંયા કહે છે કે અનાદિ નિધન પરમ આગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત હોવાથી, જેની આદિ પણ નથી અને જેનો અંત પણ નથી, એવા પરમ આગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત હોવાથી, જો આ જ્ઞાન જે છે એ અનાદિનું છે, એ જ્ઞાન જે છે જ્યારથી આત્મા છે ત્યારથી આ જ્ઞાન છે. આત્માનું જ્ઞાન જ્યારથી આત્મા હોય ત્યારથી હોય, એ વાત તર્કથી સમજાય તેવી છે. જો આત્માની આદિ નથી, અનાદિથી આત્મા છે, તો આત્માનું જ્ઞાન પણ અનાદિનું જ હોય. એટલે આત્માનું જ્ઞાન અનાદિનું, જે આ શુદ્ધ પરિણીતિ જેમણે પ્રગટ કરી છે, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, એમને પણ એ જ રીતે એ વખતથી હતું. એટલે જૈન દર્શન પણ અનાદિનું છે. એટલે આ જે પરમ આગમ જે કહીએ એ અનાદિનું છે અને એનો નાશ પણ ન થઈ શકે, એનો નાશ પણ થઈ શકે નહીં. મારે એક વખત, ઘણા વર્ષો પહેલાની વાત છે, લગભગ 10-11 વર્ષ પહેલાની વાત છે, કદાચ એથી વધારે સમય થયો હશે, કંઈક સામાન્ય અમારા એક મિત્ર સાથે પાલનપુર ગયા હતા અને ડોક્ટર મિત્ર સાથે વાત થઈ, જૈન પોતે, ત્યારે મેં વાતમાં વાતમાં કંઈક કહ્યું કે મેં કીધું જૈન દર્શન એવું છે કે એનો નાશ ન થઈ શકે. તો કે ના, હું એ નથી માનતો. પેલા ભાઈએ, અમારા મિત્ર, એમણે કહ્યું કે ના, એ રમેશભાઈ એ હું નથી માનતો. મેં કીધું જૈન દર્શનનો નાશ ન થાય, ગમે તેટલા શાસ્ત્રોને બાળી નાખવામાં આવે, મંદિરો તોડી નાખવામાં આવે, પ્રતિમાનો નાશ કરવામાં આવે, ગમે તે કરવામાં આવે, મહંમદ ગઝની આવ્યો તો એણે આમ કર્યું ને, પેલો આવ્યો તો એણે આમ કર્યું ને, આ બધું કર્યું, બધી વાત બરાબર છે, પણ છતાંય જૈન દર્શનનો નાશ થઈ શકે એવું છે જ નહીં. એનું સ્વરૂપ જ જુદું છે, કેમ કે એ આત્મામાંથી આવેલી વસ્તુ છે. જો જીવનો નાશ થાય તો જૈન દર્શનનો નાશ થાય. જૈન દર્શન કોઈ ઉપદેશાત્મક દર્શન નથી, એ તો પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું અનુભવાયું છે, અને અનુભવાયું છે એવું એ વાણીમાં આવ્યું છે, તીર્થંકર ભગવાનની વાણીમાં આવ્યું છે. એને કોઈ જાતિ સાથે, કોઈ સાથે કોઈ સંબંધ નથી, એટલે એનો નાશ થાય નહીં. અને એનો ઉદ્ભવ ક્યારથી થયો? તો કે જ્યારથી આત્મા છે ત્યારથી જ, કેમ કે એ શુદ્ધ સ્વરૂપની વાત છે. જૈન દર્શન એટલે શુદ્ધ સ્વરૂપ એની વાત છે. તો એવા શુદ્ધ સ્વરૂપનો નાશ ક્યાંથી થવાનો? તો એની, એટલે એવા શુદ્ધ સ્વરૂપના જ્ઞાનનો નાશ કેવી રીતે થાય? આત્માનું સ્વરૂપ તો આત્મા તો રહેવાનો જ છે, જીવ તો રહેવાનો જ છે, અને જીવ કોઈને કોઈ જીવ તો એ સિદ્ધની અવસ્થામાં તો છે, એવી જ રીતે કોઈને કોઈ જીવ જે છે એ 13મા ગુણસ્થાને એ પણ હશે, એ શાશ્વત ગુણસ્થાન છે. 13મું ગુણસ્થાન છે એ શાશ્વત ગુણસ્થાન છે. લોકાકાશમાં, જગતમાં કોઈને કોઈ જીવ તો 13મા ગુણસ્થાને હોય ને હોય. 5 ગુણસ્થાન શાશ્વત છે, એમાંનું એ ગુણસ્થાન 13મું ગુણસ્થાન પણ શાશ્વત છે. એટલે કોઈને કોઈ જીવ તો કેવળ જ્ઞાનની દશામાં હોય, અને કેવળ જ્ઞાની છે તો એને શુદ્ધ સ્વરૂપ એને પોતાને ભાસે છે ને, એવું એની વાણીમાં આવે છે. એટલે જૈન દર્શનનો ક્યારેય નાશ થઈ શકે જ નહીં. એટલે એ છે પણ અનાદિનું. એટલે અહીંયા આ વાત લીધી છે ને, અનાદિ નિધન પરમ આગમ, એ આગમ જે આપણે જે કહીએ આ જ્ઞાન, એટલે એ જ્ઞાન એ અનાદિનું છે અને એનો ક્યારેય નાશ થવાનો જ નથી. અને એ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત છે. આ જ્ઞાન છે એ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત છે, એટલે ભગવાનની વાણીમાં આવ્યું છે ઓમકાર ધ્વનિમાં, અને ગણધર ભગવાને એને એની રચના કરી છે, એટલે એ રીતે શબ્દ દ્વારા એ પ્રકાશિત થાય છે. એટલે ત્યાં વાચક અને વાચ્ય એવો સંબંધ છે. શબ્દો છે એને બ્રહ્મ એટલા માટે કહ્યા કે એ જ્ઞાનના વાચક શબ્દો છે, જેના દ્વારા આપણને એવા દ્રવ્યશ્રુતનું જ્ઞાન થાય છે. દ્રવ્યશ્રુત છે એ એનું વાચ્ય છે. આપણે વાચ્ય અને વાચકનો હમણાં બે સ્વાધ્યાય પહેલા આપણે અર્થ સમજ્યા છીએ, એટલે આજે ફરી વાત નથી લેતા. સાકર ઉદાહરણ, સાકરના ઉદાહરણ પરથી આપણે સમજ્યા છીએ. તો એ શબ્દ બ્રહ્મ છે, એ વાચક છે, અને એ પરમ આગમ રૂપે જે જ્ઞાન જે છે એ એનું વાચ્ય છે, અને એ અનાદિ નિધન છે, એનો ક્યારેય નાશ નથી થતો, એ અનાદિનું છે. એટલે એવા અનાદિ નિધન પરમ આગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત હોવાથી શું એ અર્યંત પ્રવચનનો અવયવ, જે જ્ઞાનનો અંશ, જે ભગવાન કુંદકુંદાચાર્ય જે કહેવાના છે એની વાત કરે છે કે એવો છે. તેથી સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત કરનાર કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત સાંભળનાર તેમજ પોતે અનુભવ કરનાર એવા શ્રુત કેવળી ગણધર દેવોએ કહેલો હોવાથી પ્રમાણતાને પામ્યો છે. કુંદકુંદાચાર્ય ભગવાનનું કહેવું છે કે એ અંશ ક્યાંથી પ્રાપ્ત થયો છે, કે તો કે કેવળી ભગવાને એ જ્ઞાન જે છે એ પોતે સાક્ષાત અનુભવ્યું છે, અને પછી પરંપરામાં જે ગણધર ભગવાને અને શ્રુત કેવળીઓએ જે આપ્યું છે એમણે પણ એ અનુભવ સહિત એ આપ્યું છે, એટલે એ પ્રમાણતા અને પામેલું જ્ઞાન છે એવા એવા અંશને હું કહીશ, એવા અંશને હું પ્રકાશું છું. એમ નથી કે ગમે તેમ પોતાની મતિકલ્પનાએ અન્ય મતવાદીઓ અન્યવાદીઓમાં જે લખવામાં આવ્યા હોય એવું એ નથી. અન્યવાદીઓના આગમની જેમ એ અલ્પજ્ઞાની છદ્મસની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય, એટલે આ જ્ઞાન છે તે પ્રમાણ જ્ઞાન છે એમ અહીંયા કહ્યું. તો આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન નથી તો પછી આપણે સુખધામ બોલીએ. કલ્પનાબેન, હા બરાબર છે, સમયસારની સ્તુતિ પણ ગાઈએ અત્યારે વાંધો નથી, બરાબર છે, આપણી પાસે સમય છે જ, સમયસારની સ્તુતિ ગાઈએ. જો ત્યાંથી ગાતા હોય તો નહીં તો અહીંથી શરૂઆત કરીએ. હા, મારે એ વાત કરવી જ છે, એટલા માટે હું એ જ કહેતો હતો કે આજે કિરીટભાઈ એક વાત કહેવા માંગે છે, આજે બેનશ્રીબેનના સમાધિ દિન નિમિત્તે. હા, તો કિરીટભાઈ એ વાત કરો તમે. આજે બેનશ્રીબેનનો સમાધિ દિવસ છે. બેનશ્રીબેને આપણને ઘણું આપ્યું છે. બેનશ્રીબેનના વચનામૃત દ્વારા ઘણા જીવો જે સમ્યક દર્શનની પ્રાપ્તિની નજીક હતા એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શક્યા છે. બેનશ્રીબેને જે આપ્યું છે એ સાદા શબ્દોની અંદર ઘણું આપ્યું છે. જેને સમ્યક દર્શનનો પુરુષાર્થ ઉપડ્યો છે એને માટે એ અમૂલ્ય ખજાનો બેનશ્રીબેને આપ્યો છે. સ્વાનુભૂતિ દર્શનની અંદર પણ એ અમૂલ્ય ખજાનો પ્રશ્નના જવાબ રૂપે આપ્યો છે. અને વચનામૃતની તો શું વાત કરવી, વચનામૃતના તો ગુરૂદેવે બે મોઢે વખાણ કર્યા છે, અને ક્યારેય ગુરૂદેવે એમ નહોતું કહ્યું કે કોઈ પુસ્તક છપાવો કે આમ કરો કે તેમ. જ્યારે વચનામૃત જ્યારે બહાર આવ્યું, બેનશ્રીબેનના વચનામૃત એ પુસ્તક જ્યારે બહાર આવ્યું ત્યારે ગુરૂદેવે એમ કહ્યું કે આની 1,00,000 કોપી છપાવો અને બધાને મોકલો, અને એના જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર પણ થયા. એટલે એ તો અદભુત પુસ્તક છે. બેનશ્રીબેનના વચનામૃત ઉપર આપણે સ્વાધ્યાય કરી ચૂક્યા છીએ 2 વર્ષ પહેલા, અને એ તો સ્વાધ્યાય વારંવાર હંમેશા કર્યા જ કરીએ તો એનો સંતોષ ન થાય એવું એ પુસ્તક છે. ગુરૂદેવના વચનામૃત અને બેનશ્રીબેનના વચનામૃત એ આ જગતની અંદર અમૂલ્ય ખજાનો છે. એના સિવાય કોઈ જીવ કંઈ પ્રાપ્તિ કરી શકે એમ લાગતું નથી. કૃપાળુદેવના વચનામૃત છે તે ગૂઢ છે. જેને શાસ્ત્રનો અભ્યાસ છે એને કૃપાળુદેવના વચનામૃતમાંથી ઘણી પ્રાપ્તિ થશે, ખૂબ પ્રાપ્તિ થશે. પણ જેને કંઈ અભ્યાસ નથી એ માત્ર કૃપાળુદેવના વચનામૃત કે કૃપાળુદેવના પદો ગાયા કરશે એથી કંઈ પ્રાપ્તિ થવાની નથી. સોનગઢમાં ગુરૂદેવે તો જગતની મોટામાં મોટી યુનિવર્સિટી ચલાવી છે અને જે જ્ઞાનનો સ્ત્રોત વહેવડાવ્યો છે અને જે જ્ઞાનની પ્રભાવના કરી છે એવું છેલ્લા 2500 વર્ષમાં ભગવાન મહાવીર સ્વામી પછીથી ક્યારેય થયું નથી એમ કહીએ તો ચાલે. એટલી બધી એ જ્ઞાન પ્રભાવના થઈ છે અને ખૂબ 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 જ્ઞાનના સ્ત્રોતો વહેવડાવ્યા છે અને ખૂબ સ્પષ્ટતાઓ કરી છે. પંચમકાળમાં મોક્ષ માર્ગમાં શું કરી શકાય અને કેવી રીતે કરવું બધું જ સ્પષ્ટ કરી દીધું છે. માત્ર આપણો પ્રમાદ નડે છે. બેનશ્રીબેનનો એમાં આપણી ઉપર તો ઘણો ઉપકાર રહ્યો છે. બેનશ્રીબેને એમને સમ્યક દર્શન થયું ત્યાર પછીથી હું જે આખો સમય ત્યાં ગુરૂદેવની નિશ્રામાં જે ગાળ્યો છે એ દરમિયાનમાં જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવતા અને જવાબ આપતા હતા અને એ બધું જે બહેનોએ લખી લીધું એમાંથી જે આ વચનામૃત બહાર આવ્યું છે એ તો અદભુત છે. આજે બેનશ્રીબેનના સમાધિ દિવસ નિમિત્તે આપણે એમને યાદ કરીએ અને મને તો એમ થાય છે કે બેનશ્રીબેનનું એક વચનામૃત લઈ અને પછી સ્વાધ્યાય કરીએ, સ્વાધ્યાય પૂરો કરીએ પછી સ્તુતિ બોલીએ. જો તમને બધાને જો સમય હોય તો આપણે આજે એમ ઈચ્છા થાય છે કે બેનશ્રીબેનનું વચનામૃતમાંથી એક વચનામૃત લઈએ. બેનશ્રીબેનના વચનામૃત હા લઈએ, બરાબર છે. મને પણ એમ જ લાગે છે કે આજે કિરીટભાઈએ યાદ અપાવ્યું છે, મને યાદ નહોતું. કિરીટભાઈ હમણાં જ મને યાદ કરાવડાવ્યું અને મને તો એમ છે કે કિરીટભાઈ બે શબ્દ બોલે એ સંબંધી તો વધારે યોગ્ય કહેવાશે. એટલામાં હું વચનામૃત અહીંયા શોધું છું. મારી પાસે પુસ્તક તો અહીંયા જ છે પણ કયું વચનામૃત લેવું એ માટે. કિરીટભાઈ બેનશ્રીબેન સંબંધી તમે બે શબ્દ બોલશો તો યોગ્ય કહેવાશે. બસ પહેલું જ લઈએ, બસ પ્રભુ એમ જ કરીએ, પહેલું જ લઈએ. નાનું છે પણ બહુ જ સુંદર છે, બહુ જ સ્પર્શી જાય એવું છે. ઘણી વાર લીધું છે, આજે પણ લઈએ. બેનશ્રીબેનના વચનામૃત એ પુસ્તકમાં પહેલું વચનામૃત. હે જીવ, તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. જો ક્યાંય ન ગમે એવું કેમ થાય? જગતમાં ક્યાંય ન ગમે એવું થાય છે? થાય છે. એક પદાર્થ ગમે છે એ ગમવાનું કારણ શું છે? કે એની પ્રાપ્તિ માટે એક પ્રકારે જે તૃષ્ણા હતી ને એ તૃષ્ણા હતી ત્યાં સુધી એ પ્રાપ્ત થાય ત્યાં સુધી એ ગમે છે અને પછી પ્રાપ્ત થઈ જાય છે, મળી જાય છે, પછી એમાં કંઈ વધારે ગમવા પણ રહેતું નથી. એટલે જીવ એક પદાર્થને પ્રાપ્ત કરીને પછી પાછો બીજા પદાર્થ તરફ જાય છે એટલે એને આકુળતા તો રહ્યા જ કરે છે. પદાર્થોની પ્રાપ્તિની, સંયોગોની પ્રાપ્તિ, હવે આવું થાય, હવે આમ થાય, હવે આમ થાય, એવા સંયોગોની પ્રાપ્તિની અથવા તો આવા પદાર્થોની પ્રાપ્તિની એને આકુળતા હંમેશા રહ્યા કરે છે. એટલે જ્યારે એ મળે છે ત્યારે એને આનંદ થાય છે અને ગમે છે કે હા બસ બહુ સરસ, બહુ ગમ્યું, આ બધું ગમ્યું. એ ગમ્યું ગમ્યું ક્યારનો ક્યારે જ કરે છે. અત્યારે આટલો ઘરડો થયો, 65 વર્ષનો થવા આવ્યો તો પણ હજી એ આજે આ ગમ્યું, કાલે પેલું ગમ્યું, ગમ્યું ગમ્યું ગમ્યું, કેટલી બધી વસ્તુ એને ગમી છે છતાંય કોઈ એક વસ્તુ ઉપર એ ગમાડીને રહ્યો છે સ્થિર? એને એમ થયું કે હવે બસ બહુ થયું, હવે મને બહુ બધું ગમી ગયું, હવે મારે નવું કંઈ જોઈતું નથી? ના, થોડું થાય છે અને ફરી પાછું એ ગમતું નથી, એ વસ્તુ એને ગમતી નથી. એટલે એવું તો બનવાનું જ છે કે તને ક્યાંય ન ગમે એવી દશા તો તારી આવવાની જ છે. કેટલાય પદાર્થો તે ફેરવી નાખ્યા, કેટલી પરિસ્થિતિઓ બદલી નાખી, ઘણા સંયોગોમાંથી તું પસાર થયો, છેવટે હજી એની એ વાત રહી કે તને ક્યાંય ગમતું નથી. એટલે બેનશ્રીબેને વાત કરી છે કે ભાઈ તને ક્યાંય ન ગમતું હોય, હવે તને એ નિર્ણય થયો હોય અને તું બધે ફરી વળ્યો હોય અને તને ક્યાંય નથી ગમતું ખરેખર, તો તું શું કર? તારા ઉપયોગને પલટાવી નાખ. તારો ઉપયોગ જે છે તે બહારમાં ને બહારમાં રખડે છે, પર પદાર્થો તરફ તું લક્ષ કરીને એમાં રહ્યો છે, એમાં ઇષ્ટબુદ્ધિ અને અનિષ્ટબુદ્ધિ કરી રહ્યો છે, ત્યાંથી એ ઉપયોગને ખસેડી લે. તારું લક્ષ જ્યાં જાય છે એના સંબંધી તું જ્ઞાન કરે છે અને પછી જ્ઞાન કરી અને એમાં તું કાં તો કરતા થાય છે, કાં તો એનો ભોગતા થાય છે, કાં તો એના પ્રત્યે તું મમત્વ કરે છે, અને કાં તો તું એના પ્રત્યે દ્વેષ કરે છે, કંઈક કરે છે, એ કેમ થાય છે કે ત્યાં એ લક્ષ્ય જાય છે, એટલે ત્યાંથી તો તું લક્ષ્યને ફેરવી અને બીજે એવી રીતે બહારમાં ફેરવવાનું બંધ કરે અને સાવ એનો એની દિશા પલટી નાખે, જે બહારમાં છે એને પલટાવી નાખે, એટલે કે અંતરમાં તું લઈ જા તો તને, આત્મામાં તું એને લઈ જા તો તને ત્યાં ગમશે. એટલે તારા ઉપયોગને, જ્ઞાન દર્શનના ઉપયોગને પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. આગળ કહે છે કે આત્મામાં ગમે તેવું છે, આ અનુભવની વાણી કહી છે. પોતે આત્મામાં ગયા છે ને જાય છે, એટલે બેનથ્રી બેન એ વખતે એમ કહે છે કે આત્મામાં ગમે તેવું છે. આપણે ક્યાંક જઈ આવ્યા હોય બહાર અને પછી કહીએ કે ત્યાં ગમે એવું છે, મજા આવે એવું છે, કહીએ છીએ ને બીજાને, આપણે આપણા અનુભવની વાત કહીએ છીએ ને, કેટલી સરળતાથી કહીએ છીએ, કેમ કે આપણને એનો અનુભવ છે. અનુભવ વિના આપણે કહી નથી શકતા. ડલાસમાં ગમે તેવું છે કે ફિનિક્સમાં ગમે તેવું છે એમ ક્યારે કહેવાય, કે ત્યાં ગયા હોઈએ, ત્યાં રહ્યા હોઈએ અને ગમ્યું હોય તો બેનશ્રી બેનને એવો અનુભવ છે. એટલે કહે છે કે આત્મામાં ગમે તેવું છે, પોતે આત્મામાં રહે છે, વારંવાર આત્મામાં ચાલ્યા જાય છે, પોતાના સ્વરૂપમાં સંવેદન સહિતની દશા એમને ખૂબ અનુભવી છે. એટલે કહે છે કે આત્મામાં ગમે તેવું છે, આત્મામાં આનંદ ભર્યો છે. પછી આપણે જેમ એનું વર્ણન કરીએ ને કે શા માટે ગમે છે, જસ્ટિફાય તો કરવું પડે ને, અહીંયા બેનશ્રી બેને પણ એમ જ કહ્યું કે આત્મામાં ગમે તેવું છે. અને શા માટે ગમે, તો કે આત્મામાં આનંદ ભર્યો છે, ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી, પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે, માટે તું આત્મામાં ગમાડ. તારે બીજું કંઈ કરવા જેવું નથી. જગત તરફથી દ્રષ્ટિને તું પાછી વાળી અને તારા આત્મા તરફ લઈ જા, ત્યાં તને ગમશે. તારા ઉપયોગને તું વારંવાર ત્યાં લઈ જા, તને દરેક વખતે ત્યાં ગમશે, ત્યાં તું સ્થિરતા કરીશ એટલે વધુ ગમશે, અને એનો જ તું પુરુષાર્થ કર. માટે તું આત્મામાં ગમાડ. એ આત્મામાં ગમાડ જે કહ્યું છે ને, એમાં પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપી દીધો છે. માટે તું આત્મામાં ગમાડ, તું એનો જ પુરુષાર્થ કર, એવો એમાં ઉપદેશ સમાયેલો છે. હૈયા ધારણ આપી, આત્મામાં જરૂર ગમે તેવું છે એ, અને સાથે સાથે એમાં તું ગમાડ એવો ઉપદેશ પણ સાથે આપી દીધો છે. પાંચ લીટીની અંદર શું કરવું જીવે આ જીવનમાં, એ આખો પુરુષાર્થ દર્શાવી દીધો છે. તારે શું કરવાનું છે, ધર્મ શું છે એની વ્યાખ્યા આમાં સમાઈ જાય છે. જૈન દર્શન શું છે, તો કે આ જૈન દર્શનમાં કરવા જેવું આ છે, બીજું કંઈ કરવા જેવું નથી. અંતરની વાતો છે પ્રભુ. તો આપણે સમયસારની સ્તુતિ બોલીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુર્યા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંબી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહાર ના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનુ જગનો સંદેશ શ્રી વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી